એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે સમાજમાં આમ જુઓ તો વધુ ને વધુ ચર્ચાઈ રહ્યો છે.
હા, પણ કદાચ એટલો જ ગેરસમજણનો ભોગ પણ બન્યો છે.
બરાબર, ઓટિઝમ. અને આપણી આજની ચર્ચાનો આધાર છે પ્રોફેસર ઉટા ફ્રિથનું પુસ્તક ઓટિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ વિષયની ચર્ચા આજે ખરેખર ખૂબ જરૂરી છે. તમે કહ્યું એમ, જાગૃતિ તો વધી છે, પણ સાથે સાથે ખબર છે ઘણી ખોટી માન્યતાઓ પણ એવી ને એવી જ છે. પ્રોફેસર ફ્રિથનું આ પુસ્તક છે ને, તે વૈજ્ઞાનિક પુરાવાઓ અને એકદમ સ્પષ્ટ સમજણથી આ બધી ગેરમાન્યતાઓને દૂર કરવાનો સારો પ્રયાસ કરે છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર અને સમજીએ કે વિજ્ઞાન આપણને ઓટિઝમ વિશે શું કહે છે. પહેલા તો જેમણે આ પુસ્તક લખ્યું છે એમના વિશે થોડું જાણીએ. પ્રોફેસર ડેમ ઉટા ફ્રિથ.
હા, પ્રોફેસર ફ્રિથ એ મૂળ જર્મનીના છે, પણ બ્રિટિશ વિકાસલક્ષી મનોવિજ્ઞાની તરીકે એમની ઓળખ છે. યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે UCL, ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોગ્નેટિવ ન્યુરોસાયન્સમાં એમેરિટસ પ્રોફેસર છે.
ઓકે.
અને એમનું કામ ખાસ કરીને ઓટિઝમ અને ડિસ્લેક્સિયાના અભ્યાસમાં દુનિયાભરમાં ખૂબ જાણીતું છે અને એમને ખૂબ આદરથી જોવાય છે.
અને આ પુસ્તક લખવા માટે એમની યોગ્યતા ખાલી એમના પદ પરથી નથી આવતી, ખરું ને? મતલબ એમના સંશોધનમાં શું ખાસ વાત છે?
બિલકુલ. એકચ્યુઅલી 1980ના દાયકામાં તેઓ એક સંશોધન ટીમના મુખ્ય સભ્ય હતા. એમણે જ પેલી થિયરી ઓફ માઇન્ડની વાત કરી.
હા હા.
કે એની ઉણપ ઓટિઝમમાં જે સામાજિક અને સંચારની મુશ્કેલીઓ દેખાય છે એનું મુખ્ય કારણ હોઈ શકે છે. અને આ ખરેખર મતલબ એક ક્રાંતિકારી વિચાર હતો જેણે ઓટિઝમની સમજ જ બદલી નાખી.
અને પેલો વીક સેન્ટ્રલ કોહેરન્સનો ખ્યાલ પણ એમણે જ આપ્યો છે, બરાબર ને? જે સમજાવે છે કે ઓટિસ્ટિક વ્યક્તિઓ ઘણીવાર વિગતો પર અદ્ભુત ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
હા, એકદમ બરાબર. અને આ ખ્યાલ એટલા માટે મહત્વનો છે કારણ કે એ ઓટિઝમને ખાલી ઓછું કે ખામી તરીકે નથી જોતો, પણ એક અલગ કોગ્નેટિવ શૈલી તરીકે જુએ છે જેની પોતાની શક્તિઓ પણ હોઈ શકે. પ્રોફેસર ફ્રિથની સૌથી મોટી આવડત કદાચ એ જ છે કે તેઓ આવા જટિલ વૈજ્ઞાનિક મુદ્દાઓને ખૂબ જ સ્પષ્ટ, સરળ ભાષામાં સમજાવી શકે છે
અને છતાં વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખે.
બરાબર. તેઓ સંશોધન, બ્રેઇન સાયન્સ અને ઓટિસ્ટિક લોકોના પોતાના અનુભવો આ બધાને જોડીને એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે.
તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? મતલબ તે વાચકને શું આપવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરનો ટૂંકો પણ એકદમ સચોટ વૈજ્ઞાનિક પરિચય આપવાનો છે. ઓટિઝમ સાથે જે પેલો ડર અને ગેરસમજ જોડાયેલા છે ને,
હા, ઘણો બધો,
તેને દૂર કરી પુરાવા આધારિત સમજ આપવાનો પ્રયાસ છે.
એટલે એનો અર્થ એમ કે આ કોઈ પેરેન્ટિંગ ગાઈડ નથી કે પછી સારવાર માટેનું કોઈ મેન્યુઅલ?
ના ના, બિલકુલ નહીં. આ પુસ્તક કેવી રીતે કરવું એ નથી શીખવાડતું, પણ શું છે અને શા માટે છે એ સમજાવે છે.
અચ્છા.
તે ઓટિઝમની પાછળની વિચાર પ્રક્રિયા, એના જૈવિક કારણો, એની એક બૌદ્ધિક સફર કરાવે છે. આ કોના માટે છે તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડોક્ટરો, ઓટિસ્ટિક વ્યક્તિઓના પરિવારજનો
અને જેમને પણ માનવ મનની વિવિધતામાં રસ હોય એમના માટે.
હા, એવા કોઈ પણ સામાન્ય વાચક માટે છે.
અને પુસ્તકનો કેન્દ્રીય વિચાર શું કહી શકાય?
મુખ્ય વિચાર એ છે કે ઓટિઝમ એ ખાલી અમુક વર્તણૂકોનો સમૂહ નથી, પણ એ મગજના વિકાસમાં રહેલો એક મૂળભૂત તફાવત છે. અને આ તફાવત વ્યક્તિની દુનિયાને જોવાની, એને સમજવાની, વિચારવાની અને સામાજિક રીતે જોડાવાની રીતને છેક અંદરથી ઘડે છે.
પુસ્તકની જે આખી સફર છે એ પણ રસપ્રદ લાગે છે. તમે કહ્યું એમ, બહારથી અંદર ને પછી પાછું બહાર.
હા, એ શરૂઆત કરે છે નિદાન અને વર્તનથી, એટલે કે બહારથી દેખાતા લક્ષણોથી. પછી ઇતિહાસમાં જાય છે, જે જૂની ખોટી થિયરીઓ હતી એનું ખંડન કરે છે.
પેલી રેફ્રિજરેટર મધરવાળી.
હા, એ બધી. પછી કોગ્નેટિવ થિયરીઓ પર આવે છે કે શા માટે આવું વર્તન જોવા મળે છે. અને ત્યાંથી પણ ઊંડા ઉતરીને જૈવિક કારણો, મતલબ કે જનીનો, મગજ, એની વાત કરે છે.
અને અંતે
આ બધી સમજને વાસ્તવિક જીવનના અનુભવો અને સમાજ પર એની શું અસર છે એની સાથે જોડે છે.
સરસ. ચાલો ત્યારે આ સફર શરૂ કરીએ. પુસ્તકના મુખ્ય વિભાગોમાં ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે ઓટિઝમનું નિદાન અને વ્યાખ્યા. તો ઓટિઝમ ખરેખર છે શું?
ફ્રિથ અહીંયા જે મૂળભૂત નિદાન લક્ષણો છે એની વાત કરે છે. જૂના સમયમાં એને વિંગ્સ ટ્રાયડ ઓફ ઇમ્પેરમેન્ટ્સ કહેતા, એટલે કે ત્રણ મુખ્ય ક્ષેત્રો જેમાં મુશ્કેલીઓ દેખાય છે.
ત્રણ ક્ષેત્રો કયા કયા?
પહેલું છે સામાજિક ક્રિયા પ્રતિક્રિયામાં ક્ષતિ,
એટલે કે સામાજિક રીતે ભળવામાં મુશ્કેલી. પણ આ શું પેલું શરમાળ હોવા જેવું જ છે કે એનાથી કંઈક અલગ?
ના ના, ઘણું અલગ. આ શરમાળપણું નથી, પણ સામાજિક દુનિયાના જે નિયમો હોય છે ને, જે લખેલા નથી હોતા.
હા, જેમ કે આંખ મેળવીને વાત કરવી.
બરાબર, આંખનો સંપર્ક, બીજાના હાવભાવ સમજવા, અવાજનો ટોન સમજવો, ક્યારે બોલવું, ક્યારે ચૂપ રહેવું, મિત્રતા કેમ કરવી, આ બધું જે આપણે સાહજિક રીતે શીખી જઈએ છીએ ને, તે સમજવામાં મૂળભૂત મુશ્કેલી. વ્યક્તિ કદાચ એકલી રહેતી દેખાય, ઉદાસીન લાગે, પણ એ એટલા માટે નહીં કે એને લોકો નથી ગમતા, પણ એટલા માટે કે આ સામાજિક રમતના નિયમો સમજાતા નથી.
અચ્છા, બીજું ક્ષેત્ર તમે કહ્યું સંચારમાં ક્ષતિ, એમાં શું આવે?
આ ખાલી મોડું બોલતા શીખવાની વાત નથી, આમાં ભાષાનો જે વ્યવહારિક ઉપયોગ છે, એટલે કે કેવી રીતે વાતચીત કરવી, એમાં મુશ્કેલી.
જેમ કે?
જેમ કે મજાક કે કટાક્ષ ન સમજાય.
હા, કટાક્ષ, મજાક, રૂઢિપ્રયોગો, કહેવતો સમજવામાં તકલીફ, વાતચીતનો દોર પકડી રાખવામાં મુશ્કેલી, બીજાની વાત સાંભળીને યોગ્ય જવાબ આપવામાં પડકાર, ક્યારેક પેલું ઇકોલેલિયા જોવા મળે.
ઇકોલેલિયા એટલે?
એટલે સાંભળેલા શબ્દો કે વાક્યો વારંવાર બોલવા, અથવા સર્વનામ ઉલટા થઈ જાય, જેમ કે મારે પાણી પીવું છે એના બદલે તારે પાણી પીવું છે એમ બોલે. ઓકે. અને ત્રીજું લક્ષણ છે કલ્પના અને લૌચિક વિચારસરણીમાં ક્ષતિ. આ થોડું અટપટું લાગે છે, સમજાવશો?
આનો સંબંધ છે ને, તે વ્યક્તિની રૂચિઓ બહુ મર્યાદિત હોય અથવા અમુક જ વર્તણૂકો વારંવાર કરે એની સાથે છે. નાના બાળકોમાં કદાચ કાલ્પનિક રમતો રમવામાં મુશ્કેલી દેખાય,
જેમ કે ઢીંગલીને જમાડવાની કે ડોક્ટર ડોક્ટર રમવાની.
હા, એવી રમતો. મોટા થાય પછી પ્લાનિંગ કરવામાં, એક કામ પરથી બીજા પર જવામાં, નિયમો બદલાય તો એ પ્રમાણે તરત બદલવામાં, અથવા કોઈ પરિસ્થિતિને જુદા દ્રષ્ટિકોણથી જોવામાં મુશ્કેલી પડે. આના લીધે ઘણીવાર એકદમ ચોક્કસ રૂટીનને વળગી રહેવાનો આગ્રહ દેખાય, પરિવર્તન આવે તો બહુ તકલીફ પડે, અને ક્યારેક કોઈ એક જ વિષયમાં અત્યંત ઊંડો રસ હોય, જે લગભગ ઓબ્સેશન જેવો લાગે.
અને આ ત્રણેય ક્ષેત્રોમાં મુશ્કેલીની માત્રા બધામાં સરખી ના હોય, બરાબર? દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય.
હા,
એટલે જ પેલો સ્પેક્ટ્રમ શબ્દ વપરાય છે.
ચોક્કસ, બહુ જ મહત્વનો મુદ્દો છે. ઓટિઝમ એક સ્પેક્ટ્રમ છે. દરેક ઓટિસ્ટિક વ્યક્તિ યુનિક છે. એમની શક્તિઓ, એમના પડકારો, બધું અલગ અલગ હોય છે. કોઈ બે વ્યક્તિ એક સરખી હોતી જ નથી.
આ થઈ અત્યારની સમજ, પણ પુસ્તક ઇતિહાસમાં પણ જાય છે, જ્યાં ઘણી ગેરસમજો પ્રવર્તી હતી.
હા, એ પણ જરૂરી છે જાણવું. 1940ના દાયકામાં લિયો કેનર અમેરિકામાં અને હેન્સ એસ્પર્જર ઓસ્ટ્રિયામાં એમણે ઓટિઝમ જેવા લક્ષણોવાળા બાળકોનું વર્ણન કર્યું. પણ પછી 20મી સદીના મધ્યમાં પેલું મનોવિશ્લેષણ આવ્યું અને એક બહુ જ મતલબ નુકસાનકારક વિચાર ફેલાયો, રેફ્રિજરેટર મધર થિયરી.
ઓ હા, એમાં તો માતા પિતા પર જ દોષનો ટોપલો ઢોળી દેવાયો હતો, નહીં?
દુર્ભાગ્ય. હા, એ સિદ્ધાંતે ખોટી રીતે અને બહુ જ ક્રૂરતાથી એમ કહ્યું કે ઓટિઝમનું કારણ મા બાપનું, ખાસ કરીને માતાનું, ઠંડુ અને લાગણી વગરનું વર્તન છે. તમે વિચારો, આનાથી હજારો પરિવારોએ કેટલો અપરાધભાવ અને શરમ અનુભવ્યા હશે.
ભયાનક કહેવાય.
હા, પણ સારું થયું કે 1960 અને 1970ના દાયકામાં વૈજ્ઞાનિક સંશોધનો થયા અને સ્પષ્ટ થયું કે ઓટિઝમનું મૂળ મનોવૈજ્ઞાનિક નથી, પણ જૈવિક છે, ન્યુરોલોજિકલ છે, અને આનાથી માતા પિતાએ બોજમાંથી મુક્ત થયા.
ચાલો, એ ભૂલ સુધરી એ સારું થયું. હવે આ ઐતિહાસિક ભૂલ સુધાર્યા પછી પુસ્તક શા માટે ના પ્રશ્ન પર આવે છે કોગ્નિટિવ થિયરીઓ. એમાં પહેલી અને બહુ જાણીતી છે થિયરી ઓફ માઇન્ડ, TOM. જો હું બરાબર સમજ્યું હોઉં તો TOM એટલે બીજાના મનમાં શું ચાલે છે એ સમજવાની આપણી ક્ષમતા.
બરાબર, TOM એટલે આપણી એ સાહજિક ઓટોમેટિક આવડત જેનાથી આપણે સમજી શકીએ છીએ કે બીજા લોકોની પોતાની માન્યતાઓ, ઈચ્છાઓ, ઈરાદાઓ, લાગણીઓ હોય છે જે આપણાથી અલગ હોઈ શકે. આ જ આપણને બીજાના વર્તનનું અનુમાન લગાવવામાં અને સોશિયલ સિચ્યુએશન સમજવામાં મદદ કરે છે.
પુસ્તકમાં આ સમજાવવા માટે પેલી સેલિયન્ટ ટેસ્ટનું ઉદાહરણ છે, જે બહુ સરસ છે.
હા, સેલિયન્ટ ટેસ્ટ તો ક્લાસિક પ્રયોગ છે, યાદ છે ને? સેલી પોતાનો લખોટો બાસ્કેટમાં મૂકીને જાય છે.
હા, અને પછી પેલી એન આવીને એને બોક્સમાં મૂકી દે છે.
બરાબર. હવે સેલી પાછી આવે ત્યારે એ લખોટો ક્યાં શોધશે? મોટાભાગના બાળકો કહેશે બાસ્કેટમાં. કેમ? કારણ કે સમજે છે કે સેલી માને છે કે લખોટો ત્યાં જ છે, ભલે એની માન્યતા ખોટી હોય.
પણ ઓટિઝમ ધરાવતા ઘણા બાળકો શું કહે?
એ લોકો ઘણીવાર કહેશે બોક્સમાં, કારણ કે તેઓ જાણે છે કે લખોટો ત્યાં છે. એમને બીજાના દ્રષ્ટિકોણને જે એમના પોતાના જ્ઞાનથી અલગ છે એ સમજવામાં મુશ્કેલી પડે છે.
અચ્છા, તો આ TOMની ઉણપ ઘણી બધી સામાજિક અને સંચારની મુશ્કેલીઓ સમજાવી શકે છે. પણ શું એ બધું જ સમજાવી શકે છે? જેમ કે પેલી વિગતો પર બહુ ધ્યાન આપવાની વૃત્તિ, એનું શું?
સારો સવાલ. અને ના, TOM બધું નથી સમજાવતું. ખાસ કરીને જે બિનસામાજિક લક્ષણો છે, જેમ કે તમે કહ્યું વિગતો પર ફોકસ, કે પછી ક્યારેક જોવા મળતી 7 કુશળતા, એના માટે પ્રોફેસર ફ્રિથનો પોતાનો સિદ્ધાંત કામ આવે છે, વિક સેન્ટ્રલ કોહરન્સ, WCC, નબળી કેન્દ્રીય સુસંગતતા.
વિક સેન્ટ્રલ કોહરન્સ, આનો અર્થ શું થાય? જરા સરળ રીતે સમજાવશો.
સામાન્ય રીતે આપણું મગજ કોઈ પણ માહિતી મળે ને એટલે એને એક મોટા સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરે છે. બધી વિગતોને જોડીને એક આખું ચિત્ર કે એનો સાર શું છે એ તારવે છે.
હા,
ફ્રિથ કહે છે કે ઓટિઝમમાં આ આખું ચિત્ર જોવાની જે વૃત્તિ છે, જેને સેન્ટ્રલ કોહેરન્સ કહેવાય, તે થોડી નબળી હોય છે. એના બદલે ધ્યાન જે તે વસ્તુની નાની નાની વિગતો અને છૂટક ભાગો પર વધારે જાય છે.
ઓ, એટલે આ એક અલગ રીતે જોવાની જ વાત છે. એમાં ફાયદા પણ હોય અને કદાચ ગેરફાયદા પણ.
બરાબર. ગેરફાયદો એ કે ક્યારેક જંગલને બદલે ફક્ત વૃક્ષો જ દેખાય, મતલબ મોટો સંદર્ભ કદાચ ચૂકી જાય. પણ ફાયદો એ કે એવી સૂક્ષ્મ વિગતો પકડાઈ જાય જે બીજા લોકો કદાચ ધ્યાનમાં જ ન લે. આ જ કારણ છે કે પેલી એમ્બેડેડ ફિગર્સ ટેસ્ટ આવે છે, જેમાં જટિલ ચિત્રમાં છુપાયેલો નાનો આકાર શોધવાનો હોય. એમાં ઓટિસ્ટિક વ્યક્તિઓ ઘણીવાર બહુ ઝડપી અને ચોક્કસ હોય છે.
અચ્છા.
હા. અને WCA કલા, સંગીત, ગણિત જેવા ક્ષેત્રોમાં જે અસાધારણ ક્ષમતાઓ જોવા મળે છે એ પણ કદાચ સમજાવી શકે. બહુ રસપ્રદ. તો સામાજિક મુશ્કેલી માટે TOM અને વિગતો પર ધ્યાન કે ખાસ રૂચિઓ માટે WCC. પણ પેલી પુનરાવર્તિત વર્તણૂકો અને રૂટીનને વળગી રહેવાની વૃત્તિનું શું? એ ક્યાં ફિટ થાય?
એના માટે ત્રીજી કોગ્નિટિવ થિયરી મદદ કરે છે. એક્ઝેક્યુટિવ ડિસફંક્શન, ED, એટલે કે કારોબારી કાર્યોમાં ક્ષતિ.
કારોબારી કાર્યો એટલે?
એટલે આપણા મગજની જે હાઈ લેવલ પ્રોસેસ છે તે, જેમ કે પ્લાનિંગ કરવું, કોઈ કામ શરૂ કરવું, ધ્યાન ટકાવી રાખવું, એક કામમાંથી બીજા પર સ્વિચ કરવું, જેને મેન્ટલ ફ્લેક્સિબિલિટી કહેવાય, અને આપણા આવેગોને કંટ્રોલ કરવો, આ બધું.
ઓકે. જો આ કાર્યોમાં મુશ્કેલી હોય તો પછી કદાચ અણધાર્યા ફેરફારો બહુ સ્ટ્રેસફુલ લાગે, અને એટલે ચોક્કસ રૂટીન જાળવી રાખવું વધુ સેફ લાગે.
બિલકુલ, તમે મુદ્દા પર આવી ગયા. જો પ્લાનિંગમાં મુશ્કેલી હોય તો રૂટીન એક પ્રકારની રાહત આપે છે. માનસિક લવચિકતા ઓછી હોય તો પરિવર્તન સ્વીકારવું બહુ અઘરું બની જાય છે. પેલી પુનરાવર્તિત હલનચલન જે જોવા મળે છે, જેને સ્ટીમિંગ કહે છે, એ પણ કદાચ આવેગ નિયંત્રણની મુશ્કેલીઓ સાથે જોડાયેલું હોઈ શકે.
આ ત્રણેયનું મિશ્રણ અલગ અલગ પ્રમાણમાં હોઈ શકે છે, અને એ જ એમની યુનિક પ્રોફાઇલ બનાવે છે.
આ તો થઈ મનના સ્તરની, એટલે કે કોગ્નિટિવ લેવલની વાત. પણ પુસ્તક આનાથી પણ ઊંડા ઉતરીને જીવવિજ્ઞાનની વાત કરે છે, જનીનો અને મગજ.
હા, કારણ કે આ કોગ્નિટિવ તફાવતોનું મૂળ પણ ક્યાંક તો હોવું જોઈએ ને. અને સંશોધનો બહુ સ્પષ્ટપણે બતાવે છે કે ઓટિઝમમાં આનુવંશિકતાનો મોટો ફાળો છે.
પેલો જોડિયા બાળકોનો અભ્યાસ એ જ બતાવે છે ને?
હા, એ મુખ્ય પુરાવો છે. જોકે એ પણ સમજવું જરૂરી છે કે કોઈ એક જ ઓટિઝમ જનીન નથી. આ બહુ જટિલ છે. ઘણા બધા જનીનોની એકબીજા પર અસર અને કદાચ પર્યાવરણના પરિબળોની પણ ભૂમિકા હોઈ શકે છે.
અને મગજમાં શું તફાવત જોવા મળે છે? કોઈ ચોક્કસ નિશાની?
કોઈ એક સરળ નિશાની તો નથી, પણ બ્રેઇન ઇમેજિંગ સ્ટડીઝ ઘણું બતાવે છે. જેમ કે ઓટિસ્ટિક વ્યક્તિઓના મગજના વિકાસની પેટર્ન અલગ હોઈ શકે છે, મગજના જુદા જુદા ભાગો વચ્ચેનું જોડાણ એટલે કે કનેક્ટિવિટી, એમાં તફાવત હોઈ શકે છે. અને અમુક ચોક્કસ ભાગો, જેમ કે એમિગડેલા, જે લાગણીઓ સાથે જોડાયેલું છે, કે ફ્રન્ટલ લોબ્સ, જે કારોબારી કાર્યો માટે જવાબદાર છે, એમના કાર્યમાં પણ તફાવત જોવા મળ્યો છે.
હા,
આ બધું એ વાતને પાક્કું કરે છે કે ઓટિઝમ એ મગજના વિકાસ સાથે જોડાયેલી સ્થિતિ છે, એક ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે.
આ બધી ગહન વૈજ્ઞાનિક સમજ પછી પુસ્તક ફરી વાસ્તવિક જીવન તરફ વળે છે, એટલે કે ઓટિઝમ સાથે જીવવું, શીખવું અને ભવિષ્ય.
હા, અને અહીંયા ભાર એ વાત પર છે કે ઓટિઝમનો કોઈ ઈલાજ નથી અને કદાચ એની જરૂર પણ નથી, કારણ કે એ વ્યક્તિની ઓળખનો એક ભાગ છે.
બરાબર.
એમના સંચાર અને સામાજિક કૌશલ્યો વિકસાવવામાં મદદ કરવાનો અને એમને આ દુનિયામાં સારી રીતે જીવવા માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો હોવો જોઈએ, અને આમાં વહેલું નિદાન અને યોગ્ય સપોર્ટ મળે એ બહુ જ મહત્વનું છે.
અને પુસ્તક પેલું ન્યુરોડાયવર્સિટીનો જે વિચાર છે એને પણ સ્પર્શે છે.
હા, બિલકુલ. ન્યુરોડાયવર્સિટી એટલે મૂળભૂત રીતે એ સ્વીકૃતિ કે માનવ મગજ અલગ અલગ રીતે કામ કરી શકે છે, અને આ વિવિધતા કુદરતી છે, નોર્મલ છે અને મૂલ્યવાન પણ છે. એટલે આપણો લક્ષ્ય ઓટિઝમને મટાડવાનું નથી, પણ એક એવો સમાજ બનાવવાનો છે જે દરેક પ્રકારની વિચારસરણી અને હોવાની રીતને સ્વીકારી શકે, સમાવી શકે અને એની કદર પણ કરી શકે.
આ પુસ્તકમાંથી ઘણા અગત્યના સંદેશાઓ મળે છે. મને લાગે છે પહેલો અને કદાચ સૌથી મહત્વનો એ કે ઓટિઝમ એ મગજના વિકાસનો તફાવત છે, એ કોઈના ઉછેરની ખામી કે મનોવૈજ્ઞાનિક ઈજાનું પરિણામ નથી.
અને આ સમજ તમે જુઓ ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં કેટલી મહત્વની છે, જ્યાં હજુ પણ ઘણીવાર ખોટી માન્યતાઓ અને માતાપિતા પર દોષારોપણ જોવા મળે છે. આ વૈજ્ઞાનિક સમજ એ કલંકને ઘટાડવામાં ખરેખર મદદ કરી શકે છે.
બીજો મુખ્ય મુદ્દો જે મને લાગ્યો તે પેલી ત્રણ સ્તરની સમજણ, વર્તન, પછી કોગ્નેટિવ એટલે કે વિચાર પ્રક્રિયા, અને પછી જૈવિક એટલે કે મગજ અને જનીન. આ એક ફ્રેમવર્ક આપે છે ઓટિઝમની જટિલતાને સમજવા માટે.
હા, અને આ અભિગમ ખાલી સમજવા માટે જ નહીં પણ શિક્ષણ અને થેરાપીમાં પણ ઉપયોગી છે, કારણ કે તે આપણને ખાલી બહાર દેખાતા વર્તન પર અટકી જવાને બદલે એના મૂળ કારણો સુધી જવા પ્રેરે છે.
ત્રીજો સંદેશ પેલી માઇન્ડ બ્લાઇન્ડનેસ એટલે કે TOMની ઉણપ સાથે જોડાયેલો છે. એ સમજવું કે સામાજિક મુશ્કેલીઓ વ્યક્તિ જાણી જોઈને નથી કરતી, પણ તે કદાચ એ રીતે સમજી જ શકતી નથી.
અને આ દૃષ્ટિકોણથી સહાનુભૂતિ વધે છે. પેલો ભેદ સમજવો બહુ જ જરૂરી છે કે આ કરી શકતા નથી છે, કરવા માંગતા નથી એવું નથી.
ચોથો મુદ્દો જે મને બહુ રસપ્રદ લાગ્યો તે છે નબળી કેન્દ્રીય સુસંગતતા, WCC. એ વિચાર કે આ ખાલી ખામી નથી પણ એક અલગ કોગ્નેટિવ શૈલી છે જેની પોતાની અનોખી શક્તિઓ પણ છે, જેમ કે પેલું વિગતો પર અસાધારણ ધ્યાન.
બરાબર. અને આ શક્તિઓને ઓળખવી અને એનો સદુપયોગ થાય એ જોવું ખૂબ જરૂરી છે. ભારતમાં જુઓ તો IT, એન્જિનિયરિંગ, કલા, સંશોધન જેવા કેટલાય ક્ષેત્રો છે જ્યાં આવી વિગત કેન્દ્રિત ક્ષમતાઓ ખરેખર બહુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
અને છેલ્લો પાંચમો સંદેશ, ઓટિઝમ સ્પેક્ટ્રમની જે અપાર વિવિધતા છે તે કોઈ એક ઓટિઝમ નથી, દરેક વ્યક્તિ અલગ છે.
તેથી જ એક જ માપદંડથી બધાને માપવાને બદલે દરેક વ્યક્તિની યુનિક જરૂરિયાતોને સમજીને એને અનુરૂપ સપોર્ટ અને તકો મળવી જોઈએ, અને આના માટે ઇન્ક્લુઝિવ પોલિસી અને સપોર્ટ સિસ્ટમ્સ બહુ જરૂરી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલી સરસ રીતે રજૂ થયા છે કે એ યાદ રહી જાય. આપણે કદાચ એને આપણા શબ્દોમાં કહી શકીએ, જેમ કે પહેલો વિચાર મને આ બહુ ગમ્યો, ઓટિઝમ સમજવા માટે આપણે ફક્ત શું થાય છે તે જોવાથી આગળ વધીને શા માટે થાય છે તે પૂછવું પડશે, અને જવાબ એક અલગ પ્રકારના મનમાં રહેલો છે.
હા, આ ખરેખર આખા પુસ્તકનો સાર કહી શકાય. વર્તનની પાછળની વિચાર પ્રક્રિયા, પેલું શા માટે, એ સમજ્યા વિના આપણે ઓટિઝમને ખરા અર્થમાં ક્યારેય સમજી શકીએ નહીં. આ સમજ એ વર્તનને અર્થ આપે છે.
બીજો એક વિચાર આ છે, સામાજિક દુનિયા નિયમો અને ઈરાદાઓના અદ્રશ્ય જાળા જેવી છે. જે વ્યક્તિ પાસે આ જાળાનો નકશો જ નથી, એટલે કે TOMની ઉણપ છે, તેના માટે આ દુનિયામાં રસ્તો શોધવો અત્યંત મુશ્કેલ અને થકવી નાખનારું કામ છે.
આ વાક્ય છે ને એ ઓટિસ્ટિક વ્યક્તિના અનુભવ પ્રત્યે સીધી સહાનુભૂતિ જગાડે છે. એ સમજાવે છે કે સોશિયલ સિચ્યુએશન્સ શા માટે આટલી બધી ચેલેન્જિંગ હોઈ શકે છે. ફરી એ જ વાત, આ ઈચ્છાનો અભાવ નથી, ક્ષમતાનો પડકાર છે.
અને ત્રીજો, એલી વિગતો પર ધ્યાન આપવાની વૃત્તિ WCC એ માત્ર ખામી નથી, એવી દુનિયામાં જે ઘણીવાર નાની પણ મહત્વની બાબતો ચૂકી જાય છે ત્યાં અસાધારણ સ્પષ્ટતાથી વિગતો જોવાની ક્ષમતા એક બહુ મોટી શક્તિ બની શકે છે.
હા, આ ડબલ્યુસીસીને બહુ જ પોઝિટિવ રીતે રજૂ કરે છે. એ આપણને યાદ અપાવે છે કે ઓટિઝમ સાથે સંકળાયેલી સંભવિત શક્તિઓ પર પણ ધ્યાન આપવું જોઈએ, અને આ પેલો તફાવતનો વિચાર છે, ખામીનું નહીં, એને મજબૂત કરે છે.
તો આ બધી સમજણ ખરેખર વાસ્તવિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે, દાખલા તરીકે માતા પિતા કે પરિવારના સભ્યો માટે?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો એમના દ્રષ્ટિકોણમાં આવી શકે છે. જેમ કે જ્યારે બાળક રૂટિન બદલાતા ખૂબ જ અપસેટ થઈ જાય, ત્યારે એને ખાલી જિદ્દી ગણવાને બદલે એ સમજવું કે આ કદાચ એક્ઝિક્યુટિવ ડિસફંક્શન અને પરિવર્તન સાથે એડજસ્ટ થવાની મુશ્કેલીનું પરિણામ છે.
એટલે પ્રતિક્રિયા બદલાય.
હા, અસમજણ વધુ ધીરજ અને વધુ યોગ્ય પ્રતિભાવ તરફ દોરી જાય છે. એ સિવાય વાતચીતમાં સ્પષ્ટતા રાખવી, વિઝ્યુઅલ સપોર્ટનો ઉપયોગ કરવો, બાળકની જે ખાસ રૂચિઓ છે એને પ્રોત્સાહન આપવું, આ બધું ખૂબ મદદરૂપ થઈ શકે છે.
અને શિક્ષકો માટે આ સમજ શું સૂચવે છે? વર્ગખંડમાં શું ફેર પડે?
શિક્ષકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. જેમ કે સૂચનાઓને સ્પષ્ટ અને નાના પગલાઓમાં વહેંચી દેવી, વિઝ્યુઅલ ટાઈમ ટેબલનો ઉપયોગ કરવો, જે સામાજિક નિયમો બીજા બાળકો કદાચ આપોઆપ શીખી લે છે, એ ઓટિસ્ટિક વિદ્યાર્થીને કદાચ સ્પષ્ટ રીતે શીખવવાની જરૂર પડે.
અચ્છા.
અને વર્ગખંડનું વાતાવરણ પણ કદાચ થોડું શાંત, સંવેદનાત્મક રીતે ઓછું ઉત્તેજક રાખવું, એ પણ મદદ કરી શકે.
કાર્યસ્થળ વિશે શું નોકરીદાતાઓ માટે પણ આમાં કોઈ બોધપાઠ છે?
ચોક્કસપણે છે. પેલી ડબલ્યુસીસી સાથે સંકળાયેલી શક્તિઓ યાદ છે? ચોકસાઈ, પેટર્ન ઓળખવાની ક્ષમતા, લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ.
હા,
આ બધી સ્કિલ્સ ઘણી નોકરીઓ માટે, ખાસ કરીને ટેકનોલોજી, ડેટા એનાલિસિસ, ક્વોલિટી કંટ્રોલ જેવા ક્ષેત્રોમાં બહુ જ ઉપયોગી થઈ શકે છે. જો યોગ્ય સપોર્ટ અને વાતાવરણ મળે, જેમ કે સ્પષ્ટ લેખિત સૂચનાઓ, ઓછો ગોંગાટવાળી જગ્યા, તો નોકરીદાતાઓ ઓટિસ્ટિક કર્મચારીઓની આ યુનિક પ્રતિભાનો ખરેખર લાભ લઈ શકે છે.
અને વ્યાપક રીતે જોઈએ તો આખા સમાજ માટે શું સંદેશ છે?
સમાજ માટે સૌથી મોટો સંદેશ છે સ્વીકૃતિ અને સમાવેશનનો. સાચી જાણકારીથી ગેરસમજ અને ડર દૂર થાય છે. ન્યુરોડાયવર્સિટીનો સ્વીકાર કરવો એટલે એ સમજવું કે દુનિયાને જોવા અને સમજવાની એક કરતાં વધુ રીતો છે, અને એ બધી જ મૂલ્યવાન છે. ધ્યેય સારો કરવાનો નથી, પણ સૌને સમાવી લેવાનો છે.
આઠી ચર્ચામાંથી મારા માટે એક વાત જે ખરેખર અલગ તરી આવી તે પેલો ડબલ્યુસીસીનો વિચાર છે કે કેવી રીતે એક જ લક્ષણ એક જ સમયે પડકાર પણ હોઈ શકે અને શક્તિ પણ. એ આપણને પેલી સામાન્યની વ્યાખ્યા પર જ સવાલ ઉઠાવવા પ્રેરે છે.
અને મારા માટે કદાચ મુખ્ય બોધપાઠ એ છે કે ઊંડાણપૂર્વકની સમજ જાજ સાચી સહાનુભૂતિ અને સ્વીકૃતિ તરફ દોરી જાય છે. જ્યારે આપણે વર્તનની પાછળનું શા માટે સમજીએ છીએ, ત્યારે આપણો આખો પ્રતિભાવ બદલાઈ જાય છે. અને ફ્રિથનું આ જે ત્રણ સ્તરનું માળખું છે, વર્તન, કોગ્નિટિવ, જૈવિક, એ ખાલી ઓટિઝમ જ નહીં પણ માનવ સ્વભાવની કોઈપણ જટિલતાને સમજવા માટે એક બહુ જ પાવરફુલ ટૂલ છે.
ખરેખર આ પુસ્તક આપણને ખામીના મોડેલથી દૂર લઈ જઈને તફાવતના મોડેલ તરફ લઈ જાય છે, જે વધુ આદરપૂર્ણ અને સકારાત્મક દ્રષ્ટિકોણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.